એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે 19મી સદીના ગુજરાતી ભાષાના એક, એમ કહી શકાય કે બહુ મહત્વના પણ કદાચ અત્યારે ઓછા જાણીતા ગ્રંથની વાત કરવાના છીએ. ગ્રંથ છે ગુજરાતી શબ્દ મૂળ દર્શક કોષ, અને એના પર એ જ જમાનાના એક ખૂબ મોટા વિદ્વાને કરેલું એકદમ ધારદાર વિવેચન, એની આજે આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. આપણે આજે જે વાત કરી રહ્યા છીએ એનો આધાર છે નવલરામ પંડ્યા. એમણે 1869માં એક લાંબો વિવેચન લેખ લખેલો, અને આ લેખ હતો રાજ્યશ્રી છોટાલાલ સેવકરામે રચેલા પેલા શબ્દકોષ પર. આપણો પ્રયત્ન એ સમજવાનો છે કે નવલરામે આ કોષને કેવી રીતે જોયો, શું ગમ્યું, શું ન ગમ્યું, અને ભાષાશાસ્ત્રની રીતે એમનું મૂલ્યાંકન શું હતું. તો ચાલો આ રસપ્રદ સાહિત્યક ચર્ચામાં જંપલાવીએ.
બરાબર. અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ વિવેચન કયા સમયે લખાયું. એ વખતે ગુજરાતી ભાષાનો પદ્ધતિસર અભ્યાસ, એનું સંશોધન, એ બધું હજુ સમજો ને પાપા પગલી ભરી રહ્યું હતું. છોટાલાલ સેવકરામે આવો કોષ બનાવવાનો પ્રયત્ન કર્યો એ પોતે જ એક બહુ મોટું અને ખરેખર પ્રશંસનીય પગલું હતું. પણ હા, એ પણ સાચું કે ત્યારે ભાષા વિજ્ઞાનની જે પદ્ધતિઓ આજે છે એટલી વિકસિત નહોતી, અને નવલરામ પંડ્યા એ તો એ સમયના પ્રખર વિદ્વાન ગણાતા, સ્પષ્ટ વક્તા, નીડર વિવેચક, એટલે એમની સમીક્ષાનું વજન પડતું. એમની વાત ખાલી કોષ પૂરતી નહોતી રહેતી, પણ એ સમયની ભાષાની સમજ, શૈક્ષણિક અભિગમ એ બધા પર પ્રકાશ પાડતી હતી.
એટલે શરૂઆતમાં જ્યાં સુધી મને ખ્યાલ છે નવલરામ કોષકારની મહેનતને બિરદાવે છે, નહીં? એમણે સ્વીકાર્યું છે કે આવો ગ્રંથ બનાવો એ સહેલું કામ નથી, જબરદસ્ત મહેનત માગી લે.
હા, બિલકુલ.
નવલરામ પોતે કોષકાર છોટાલાલ સેવકરામનો પરિચય પણ આપે છે. કહે છે કે તેઓ કચ્છના રાવશ્રીના શિક્ષક હતા, ગુજરાતીના સારા અભ્યાસી હતા, શબ્દશુદ્ધિના ખૂબ આગ્રહી, અને પેલો મોરેસનો ઇતિહાસ એનો અનુવાદ પણ કરેલો. નવલરામ સ્પષ્ટ લખે છે કે આ કોષ પાછળ લેખકની વર્ષોની મહેનત અને ચીવટ દેખાય છે. એટલે એમનું માનવું હતું કે આટલી મહેનતના ફળને વિદ્વાનોએ આદર આપવો જોઈએ.
હા, શરૂઆતની પ્રશંસા ખરેખર ઉષ્માભરી છે, પણ નવલરામ ત્યાં અટકે એવા નહોતા. એ પછી તરત જ એમ કહો કે વિવેચકની ટોપી પહેરી લે છે અને બહુ જ વ્યવસ્થિત રીતે એક પછી એક કોષની મર્યાદાઓ બતાવે છે. અને અહીં રસપ્રદ વાત એ છે કે એમની ટીકા ખાલી છૂટક ભૂલો પર નથી, પણ મૂળ પદ્ધતિ, એની સંરચના, એના પર છે. એ જાણે કહેવા માંગતા હતા કે ભાઈ, મહેનત ભલે ગમે તેટલી હોય, પણ જો પદ્ધતિ સાચી ન હોય તો એનું પરિણામ એ ધાર્યું ના આવે. એમનો પહેલો મુદ્દો કોષની અંદરની ગોઠવણી અને માહિતીની રજૂઆત વિશે હતો. એમણે કહ્યું કે સંસ્કૃત શબ્દોની વ્યુત્પત્તિ અને અર્થ આપવામાં એકરૂપતા નથી, સાતત્ય નથી. ખાસ કરીને એમણે એ નોંધ્યું કે જ્યાં મૂળ સંસ્કૃત શબ્દનો અર્થ અને એના પરથી બનેલા ગુજરાતી શબ્દનો અર્થ જુદો હોય, ત્યાં સંસ્કૃત અર્થ સ્પષ્ટ આપવો જોઈતો હતો, તો જ વાચક સમજી શકે ને કે આ વ્યુત્પત્તિ કેટલી બંધબેસતી છે.
બરાબર, એટલે સ્પષ્ટતાનો અભાવ.
હા, અને બીજું, જો કોઈ સંસ્કૃત શબ્દ કરતાએ કદાચ પોતે કલ્પ્યો હોય, એટલે કે વ્યાકરણની રીતે શક્ય હોય, પણ વપરાશમાં ક્યાંય ન મળતો હોય, તો એનો ઉલ્લેખ કરવો જોઈએ કે ભાઈ, આ શબ્દ કદાચ મારો કલ્પેલ છે. નહીતર વાચક તો એમ જ સમજે કે આ પ્રાચીન શબ્દ છે. નવલરામે ભારપૂર્વક કહ્યું કે જો કોઈ સંસ્કૃત શબ્દ જાણીતા કોષોમાં ન મળે અને કરતા એને સંસ્કૃત ગણાવે, તો એનો પુરાવો આપવો જોઈએ. કયા ગ્રંથમાં વપરાયો છે, ક્યાંથી લીધો,
પુરાવા વગર વાત નહીં.
બરાબર. એમણે સૂચવ્યું પણ ખરું કે બેનફાઈ જેવા જે યુરોપિયન સંસ્કૃત વિદ્વાનો હતા, એમના શાસ્ત્રીય કોષો જોયા હોત તો કદાચ મદદ મળત.
એટલે પદ્ધતિની સ્પષ્ટતા, પારદર્શિતા અને પુરાવાની જરૂરિયાત પર ભાર હતો. પણ ગુજરાતી શબ્દોની ગોઠવણી બાબતે પણ એમનો કંઈક વાંધો હતો ને? શબ્દો કઈ રીતે ગોઠવ્યા છે એના પર?
હા, ચોક્કસ. એમનો બીજો મહત્વનો મુદ્દો હતો. જો કોષમાં શું કરેલું કે મૂળ સંસ્કૃત શબ્દ નીચે એના પરથી બનેલા ગુજરાતી શબ્દો મૂળાક્ષર પ્રમાણે, એટલે કે એલ્ફાબેટિકલી ગોઠવી દીધા હતા. નવલરામ કહે છે કે આમ કરવાને બદલે શબ્દોને કુટુંબવાર એટલે કે એટીમોલોજીકલ ફેમિલી પ્રમાણે ગોઠવ્યા હોત. શબ્દ કઈ રીતે વિકસ્યો એ ક્રમમાં તો એ વધુ શાસ્ત્રીય ગણાત અને વધુ ઉપયોગી પણ થાત.
કુટુંબવાર
એટલે કઈ રીતે?
એટલે કે પહેલા મૂળ સંસ્કૃત શબ્દ, પછી એનાથી સૌથી નજીકનું જૂનું ગુજરાતી રૂપ, અને પછી ધીમે ધીમે એનાથી જે અપભ્રંશ થતા ગયા એ રૂપો, એમ ક્રમમાં. દાખલા તરીકે એમણે કરંડ શબ્દનું ઉદાહરણ આપ્યું. કોષમાં કંડીઓ, કરંડીઓ, કંડિલ એમ અબકડ પ્રમાણે ગોઠવેલું. નવલરામ કહે છે કે આમ નહીં, ખરેખર તો કરંડીઓ પહેલાં આવવો જોઈએ, કારણ કે એ ઓછો અપભ્રંશ પામેલો છે, પછી કંડીઓ આવે જે વધુ અપભ્રંશ છે.
અચ્છા, એટલે વિકાસક્રમ જળવાય.
બરાબર. આનાથી શબ્દ કઈ રીતે ઘડાયો એનો ઇતિહાસ સમજાય. મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાથી તો આ ક્રમ સાવ ઊંધો ચોથો થઈ જાય અને શબ્દના ઇતિહાસનો ખોટો ખ્યાલ આવે.
એટલી બધું મૂળાક્ષર પ્રમાણે. નવલરામ કહે છે કે ના, પહેલાં મૃત્તિકામાંથી જૂની ભાષામાં મિટ્ટી આવ્યું હશે, પછી મટ્ટી, માટી, માટલું, એમ ક્રમ હોવો જોઈએ. મટોડી જેવું રૂપ જે કદાચ નવું હોય એ પહેલાં કેમ આવે?
સમજાયું.
અને આની સાથે એમણે એક બહુ જ મહત્વની વાત ઉમેરી. એમણે કહ્યું કે જો સંસ્કૃત શબ્દ સાથે એના પ્રાકૃત રૂપો પણ આપ્યા હોત.
પ્રાકૃત એટલે સંસ્કૃત અને આધુનિક ભાષાઓ વચ્ચેની કડી જેવી ભાષાઓ.
હા, બરાબર. એ પ્રાકૃત રૂપો અને સાથે સાથે બીજી ભારતીય ભાષાઓમાં એના જેવા કયા રૂપો વપરાય છે એ પણ આપ્યું હોત તો આ ગ્રંથ વિદ્વાનો માટે, ભાષાના ઊંડા અભ્યાસીઓ માટે અનેક ગણો વધુ મૂલ્યવાન બની જાત. કારણ કે જુઓ, આવા કોષ સામાન્ય વાચકો કરતાં અભ્યાસીઓ માટે વધુ હોય છે, એટલે એમાં શાસ્ત્રીય પદ્ધતિની જેટલી કચાશ એટલી મોટી ખામી ગણાય.
કરો એટલે મુખ્ય વાંધા હતા પદ્ધતિની અસ્પષ્ટતા, ગોઠવણીની અશાસ્ત્રીયતા અને તુલનાત્મક અભ્યાસનો અભાવ. આ તો થઈ બંધારણની વાત, પણ શું નવલરામે કોષમાં આપેલી જે ચોક્કસ વ્યુત્પત્તિઓ હતી, એટલે કે કયા શબ્દમાંથી કયો પન્યો એ તારણો, એના પર પણ સવાલો ઉઠાવ્યા? મને લાગે છે કે અહીંથી એમનું વિવેચન થોડું વધુ તીખું બન્યું હશે.
હા, બિલકુલ. અહીંથી નવલરામ પદ્ધતિની સામાન્ય વાત છોડીને નક્કર ઉદાહરણો પર આવે છે અને એક બહુ જ પાયાનો મુદ્દો ઉઠાવે છે, ઉત્સર્ગ નિયમોનો અભાવ.
ઉત્સર્ગ નિયમો? એ શું છે?
ઉત્સર્ગ નિયમો એટલે ભાષાના ધ્વનિ પરિવર્તનના નિયમો, ફોનેટિક રૂલ્સ, જે સમજાવે કે સમય જતાં શબ્દોના ઉચ્ચારણે રૂપ કયા નિયમો પ્રમાણે બદલાય છે. ક નો ચ કેમ થાય, શ નો સ કે ખ કેમ થાય વગેરે.
અચ્છા, એટલે નવલરામ કહે છે કે જો કોષકારે આ નિયમો આપ્યા હોત અથવા એનો આધાર લીધો હોત.
હા, તો એમણે આપેલી વ્યુત્પત્તિઓ ખાલી અટકળ કે કલ્પના જેવી ન લાગત, એ સકારણ લાગત, તર્કબદ્ધ લાગત. વાચકને એમ ન લાગે કે અંધારી નેણમાં ચાલી રહ્યા છીએ, એમને સ્પષ્ટ માર્ગદર્શન મળે અને સાથે સાથે ભાષાશાસ્ત્રની સાચી સમજ પણ કેળવાય.
આ નિયમો વગર તો વ્યુત્પત્તિઓ ખાલી વ્યક્તિગત મત જેવી લાગે નહીં.
બરાબર. જોકે આ બધી ટીકાની વચ્ચે એમણે એક સારી વાતની પ્રશંસા પણ કરી છે. કોષના અંતે જે સૂચિપત્ર એટલે કે ઇન્ડેક્સ આપેલું હતું,
હા, એની વાત આવી હતી,
એની એમણે પ્રશંસા કરી. એમાં શું હતું કે બધા ગુજરાતી શબ્દો અક્ષર પ્રમાણે ગોઠવેલા અને સામે એનું મૂળ સંસ્કૃત રૂપ કોષના કયા પાના પર છે એ લખેલું. આનાથી કોઈ ચોક્કસ ગુજરાતી શબ્દનું મૂળ શોધવું બહુ સહેલું બની જાય. નવલરામે નોંધ્યું કે આ સુધારો બુક કમિટીની ભલામણથી થયેલો અને એ ખરેખર સારો હતો. એનાથી ગ્રંથની ઉપયોગીતા વધી અને દેખાવ પણ શાસ્ત્રીય થયો.
સરસ. એટલે રચનાત્મક ટીકા સાથે ગુણ પણ જોયા, પણ હવે પેલી ચોક્કસ વ્યુત્પત્તિઓની ખામીઓ પર પાછા ફરીએ. ત્યાં મુખ્ય વાંધો શું હતો?
મુખ્ય વાંધો એ હતો કે ઘણી બધી વ્યુત્પત્તિઓ ફક્ત શબ્દોના ઉપરછલ્લા દેખાવ કે અવાજની સમાનતા પર આધારિત હતી. ભાષાના નિયમો કે શબ્દનો ઇતિહાસ, એનો અર્થ સમય જતાં કેમ બદલાયો, એ બધું ધ્યાનમાં લીધા વગર. નવલારામ બહુ સ્પષ્ટ કહ્યું કે ખાલી સંસ્કૃત કોષમાં કોઈ મળતો આવતો શબ્દ દેખાયો કે બે શબ્દો દેખાવમાં સરખા લાગ્યા એટલે એકમાંથી બીજો બન્યો એમ માની ન લેવાય.
તો પછી શું ધ્યાનમાં લેવું જોઈએ?
મૂળ ભાષામાં એ શબ્દનો એ જ અર્થ હતો કે નહીં, સમય જતાં એનો અર્થ બદલાયો તો કેવી રીતે બદલાયો, અને એક રૂપમાંથી બીજું રૂપ બન્યું તો કયા ધ્વનિ નિયમો લાગુ પડ્યા, આ બધી બાબતોની ઊંડી તપાસ કરવી પડે. એના વગર વ્યુત્પત્તિ ખાલી તુક્કો કહેવાય. અહીં નવલારામ થોડું કટાક્ષ પણ કરે છે. કલ્પનાશક્તિના જોખમો પર. એ કહે છે કે જો ખાલી કલ્પનાના ઘોડા જ દોડાવા હોય તો કોઈ પણ શબ્દનું મૂળ ગમે ત્યાં જોડી શકાય. જેમ કદાચ ગુજરાતના કવિશ્વર કૌંસમાં દલપતરામનું નામ નથી લખ્યું, પણ ઇશારો એ તરફ હોઈ શકે. એમની કવિતામાં કરે, પણ એક ગંભીર કોષકાર માટે આ પદ્ધતિ હાસ્યાસ્પદ ગણાય.
એટલે વ્યુત્પત્તિ એ કલ્પના નહીં પણ શાસ્ત્ર છે.
બરાબર, શાસ્ત્રનો વિષય છે.
તો એવા કયા ઉદાહરણો હતા જે નવલરામને ખાસ કરીને અયોગ્ય કે પછી કાલ્પનિક લાગ્યા? આખી યાદી તો કદાચ લાંબી હશે.
હા, યાદી તો લાંબી છે, પણ આપણે અમુક મુખ્ય પ્રકારની ભૂલો જોઈએ જે નવલરામે બતાવી છે. પહેલું, માત્ર બાહ્ય સમાનતા. ખાલી આકાર કે અવાજ સરખો લાગ્યો એટલે જોડી દીધું. જેમ કે અકોટ એટલે સંસ્કૃતમાં સુપારી, એના પરથી અકોટી એટલે કાનનું ઘરેણું. નવલરામ પૂછે છે કે શું સંસ્કૃતમાં ક્યારે અકોટ શબ્દ ઘરેણા માટે વપરાયો છે? પુરાવો ક્યાં છે? પુરાવા વગર કેમ મનાય?
બરાબર.
બીજું, ઇતિહાસ કે સંદર્ભની અવગણના. આનું સૌથી મોટું ઉદાહરણ પેલું તમાકુવાળું. કોશમાં લખ્યું કે સંસ્કૃત તામ્રકૂટ પરથી આવ્યું. નવલરામ કહે છે આ તો નવાઈની વાત છે. બધા જાણે છે કે તમાકુ અમેરિકાથી યુરોપ થઈને ભારતમાં આવ્યું 16મી-17મી સદીમાં. તો એનું મૂળ પ્રાચીન સંસ્કૃતમાં ક્યાંથી હોય? આ તો તદ્દન અતાર્કિક વાત થઈ.
હા, આ તો મોટી ભૂલ કહેવાય.
એવી જ રીતે અફીણ, એના માટે અહીફેન શબ્દ જાણીતો છે, છતાં કોશમાં મૂળ તરીકે અફેન જેવો કોઈ અજાણ્યો શબ્દ આપ્યો. ત્રીજું, કાલ્પનિક કે નવા ઘડેલા મૂળ શબ્દો. ક્યારેક મૂળ તરીકે એવા સંસ્કૃત શબ્દો બતાવ્યા છે જે કદાચ કર્તાએ પોતે જ ઘડી કાઢ્યા હોય. જેમ કે ખાબોચિયું માટે મૂળ શબ્દ આપ્યો ખાતવત્સ. નવલરામ પૂછે છે કે ભાઈ આ ખાતવત્સ શબ્દ કયા ગ્રંથમાં છે? ક્યાંય જોવા મળતો નથી, કદાચ નવો જ બનાવ્યો લાગે છે.
ઓહો.
અને ચોથું, ધ્વનિ નિયમો, ઉત્સર્ગનો અભાવ. ઘણા કિસ્સાઓમાં એક શબ્દમાંથી બીજો શબ્દ કયા નિયમથી બન્યો એ જ સ્પષ્ટ નથી. જેમ કે લડ્ડુ પરથી લુંડો, કયા નિયમથી? કે પછી સ્તોકક એટલે થોડું, એના પરથી છોકરો, આ કેવી રીતે બન્યું? ધેનું એટલે ગાય, એના પરથી ધેણ, કયો નિયમ લાગુ પડ્યો? આ બધું જણાવ્યા વગર સ્વીકાર કેમ લેવાય?
એટલે નવલરામનો કહેવાનો મતલબ એ હતો કે કોશકારે નિયમો અને ઇતિહાસને બાજુ પર મૂકીને ઘણીવાર ખાલી કલ્પના અથવા ઉપરછલ્લી સમાનતા પર જ આધાર રાખ્યો છે.
હા, અને એટલે જ એમણે ઉત્સર્ગ નિયમોને કલ્પનાના ઘોડાને બેડી કહ્યા. નિયમો કદાચ કલ્પનાને રોકે, પણ સાચા સંશોધક માટે એ જરૂરી છે. એ જ એમને ખોટી દિશામાં ભટકી જતા બચાવે છે.
વાહ, આ તો ખરેખર બહુ જ ઊંડાણપૂર્વક અને કહી શકાય કે આકરું વિશ્લેષણ થયું. આટલી બધી પદ્ધતિની અને ઉદાહરણોની ભૂલો બતાવ્યા પછી શું નવલરામ એવા તારણ પર આવ્યા કે આખો ગ્રંથ જ નકામો છે, કે પછી કંઈક સંતુલન જાળવ્યું એમણે?
ના, અહીં જ નવરામની વિવેચક તરીકેની જે પરિપક્વતા છે એ દેખાય છે. આટલી બધી ટીકા કરી પણ પછી બહુ સમજદારીથી કહે છે કે ભાઈ આ કામ બહુ મોટું હતું, બહુ મુશ્કેલ હતું અને એ જમાના માટે નવું હતું. એમણે જે સંજોગોમાં કામ કર્યું એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. ત્યારે આપણી દેશી ભાષાઓના શાસ્ત્રીય અભ્યાસનું વાતાવરણ નહોતું, સંશોધન માટે સાધનો નહોતા, અને આવા અઘરા કામ માટે કોઈ ખાસ પ્રોત્સાહન કે ઇનામની આશા પણ નહોતી.
હા, એ સમયની મર્યાદાઓ હતી.
બરાબર. એટલે આ બધું જોતા કોશમાં જે ભૂલો રહી ગઈ, જે ખામીઓ રહી ગઈ, એના માટે કર્તાને થોડી માફી આપી શકાય એવું એમણે કહ્યું.
અને પેલી કહેવત પણ ટાંકી છે ને?
હા, બહુ સરસ. માહે છાલા છે એમ જાણી બધી ડાંગર ફેંકી દેવી ન જોઈએ. આનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ ગ્રંથ પાછળના પ્રયત્નને અને એમાં જે કંઈ સારું છે એને સ્વીકારે છે. એમનું માનવું હતું કે કોશમાં ઘણી સાચી અને ઉપયોગી વ્યુત્પત્તિઓ પણ છે. ખોટી વ્યુત્પત્તિઓ ઓછી છે, પણ કલ્પના પર આધારિત વ્યુત્પત્તિઓનો ભાગ મોટો છે, અને એ ચિંતાની વાત હતી.
તો અંતિમ તારણ શું? કોનો ઉપયોગ કરવો જોઈએ આ કોશનો?
નવલરામનું તારણ એ હતું કે જે જાણકાર વાચક છે, જે વિદ્વાન છે, એ પોતાની બુદ્ધિથી, વિવેકથી આ કોશનો ઉપયોગ કરી શકે છે, એમાંથી લાભ મેળવી શકે છે. હા, જે ભાષાશાસ્ત્રના નવા શીખનારા છે શીખાવું છે, એમના માટે આ ગ્રંથ કદાચ ગેરમાર્ગે દોરનારો બની શકે, કારણ કે એમને ખબર ન પડે કે કયું સાચું ને કયું કાલ્પનિક. પણ મૂળભૂત રીતે આ ગ્રંથ વિદ્વાનો માટે જ હતો, એટલે નવલરામે ભલામણ કરી કે દેશના વિદ્વાનોએ આ ગ્રંથ જરૂર વસાવવો જોઈએ. એ ભાષા સંશોધનમાં એમની મહેનત બચાવશે, ક્યારેક સાચી દિશા પણ બતાવશે અને એકંદરે ભાષાના અભ્યાસમાં રસ વધારશે.
સમજી શકાય એવું છે. એટલે પ્રયાસની કદર, પદ્ધતિની ટીકા અને છેવટે ઉપયોગિતાનો સ્વીકાર. પણ વાત અહીં પૂરી નથી થતી, નહીં, અંતમાં કંઈક બીજો જ મુદ્દો આવે છે.
હા, બરાબર. વિવેચનના છેલ્લા ભાગમાં નવલરામ એક સાવ જુદા જ મુદ્દા પર આવે છે, જે કોષની મુખ્ય સામગ્રી સાથે સીધો જોડાયેલો નથી, પણ કર્તાએ એને ગ્રંથ સાથે જોડી દીધો છે. કોષના છેક અંતે કર્તા છોટાલાલ સેવકરામે પોતાના એક સ્વર્ગસ્થ મિત્ર આપારાવ ભોળાનાથનું લગભગ 10 પાનાનું લાંબુલચક જીવનચરિત્ર ઉમેર્યું છે અને નવલરામ આ ઉમેરાની બહુ જ સખત શબ્દોમાં ટીકા કરે છે.
ઓહો, જીવનચરિત્ર કોષ સાથે, શું વાંધો હતો એમાં?
એમના મુખ્ય વાંધા આ હતા. પહેલો, અપ્રાસંગિકતા. સીધી વાત છે કે કોષ જેવો શાસ્ત્રીય ભાષાનો ગ્રંથ, એની સાથે કોઈ વ્યક્તિનું જીવનચરિત્ર જોડવું એ વિષયની રીતે જ ખોટું છે, અશાસ્ત્રીય છે. જો કે નવલરામ થોડી છૂટ લે છે, કહે છે કે કદાચ એ જમાનામાં છાપકામની મુશ્કેલી હશે, પુસ્તકને અંતે પાના ખાલી રહ્યા હશે એટલે કર્તાએ ભરી દીધા હોય, પણ તોય પદ્ધતિ તો ખોટી જ કહેવાય.
હા, એ તો છે જ.
બીજો વાંધો હતો ચરિત્રની અંદર જે લખ્યું હતું એનો. નવલરામને એ લખાણ બહુ લાંબુ, કંટાળાજનક અને બિનજરૂરી ડહાપણથી ભરેલું લાગ્યું. જેમ કે કર્તાએ ચર્ચા કરી છે કે આપારાવ પૈસાદાર હતા તો સરકારી નોકરી શું કામ લીધી, સ્વતંત્ર ધંધો કેમ ન કર્યો?
અચ્છા.
નવલરામ કટાક્ષમાં કહે છે કે ભાઈ, આવી સલાહ તો મિત્ર જીવતા હોય ત્યારે અપાય, મરી ગયા પછી એમના ચરિત્રમાં આ બધું લખવાનો શું મતલબ?
બરાબર. પણ આ સિવાય કોઈ ગંભીર વાંધો?
હા, ત્રીજો અને સૌથી ગંભીર વાંધો. નવલરામને એવું લાગ્યું કે કર્તાએ આ મિત્રના જીવનચરિત્રનો ઉપયોગ પોતાના સામાજિક વિચારો રજૂ કરવા માટે અને ખાસ કરીને સુધારાવાદીઓ પર કટાક્ષ કરવા માટે કર્યો છે. જેમ કે આપારાવના લગ્નની વાત કરીને નાતવરા જેવા રિવાજોનો બચાવ કર્યો છે અને નવા મતવાદી એટલે કે સુધારાવાદીઓને શિખામણ આપી છે કે ભાઈ, સુધારા તો ધીરે ધીરે કરવા જોઈએ, દેશકાળ જોઈને કરવા જોઈએ.
ઓહો, એટલે કોષકાર પર આરોપ કે એમણે મિત્રના ચરિત્ર લેખનનો ઉપયોગ પોતાના એજન્ડા માટે કર્યો, પોતાના વિચારો ઠોસવા માટે.
હા, નવલરામને એવી પ્રબળ શંકા હતી કે આ ટીકાઓ અને કટાક્ષનું મુખ્ય નિશાન આપારાવ પોતે નહોતા, પણ એમના પિતા હતા, અમદાવાદના જાણીતા સમાજ સુધારક રાવ બહાદુર ભોળાનાથ સારાભાઈ.
અચ્છા, ભોળાનાથ સારાભાઈ, પ્રાર્થના સમાજવાળા?
હા, એ જ. ભોળાનાથ સારાભાઈ પ્રાર્થના સમાજના આગેવાન હતા. બાળલગ્ન, મૂર્તિપૂજા, નાતવરા આ બધાના કટ્ટર વિરોધી હતા, એટલે છોટાલાલ સેવકરામનું લખાણ જે ધીમા સુધારાની વાત કરે છે અને નવા મતવાદી પર કટાક્ષ કરે છે એ ભોળાનાથની સુધારા પદ્ધતિ પરનો આડકતરો હુમલો હોય એવું નવલરામને લાગ્યું. નવલરામનું કહેવું હતું કે મિત્રના ચરિત્રમાં આવા છૂપા હુમલા કરવા કે પોતાનું પાંડિત્ય બતાવવું એ અત્યંત અયોગ્ય છે, અરસિક છે. મિત્રના ચરિત્રમાં તો પ્રેમભાવ હોય, એના સારા ગુણોની વાત હોય, આવી વિવાદાસ્પદ સામાજિક ટીકાઓ નહીં.
એટલે નવલરામનું સ્પષ્ટ માનવું હતું કે જો છોટાલાલ સેવકરામને પોતાના સુધારા અંગેના વિચારો, જે કદાચ થોડા રૂઢિચુસ્ત કે ધીમા સુધારા તરફી હતા, એ રજૂ કરવા જ હતા તો એના માટે અલગ લેખ લખવો હતો. મિત્રના જીવનચરિત્રના બહાને અને તે પણ એક ભાષાકોશ જેવા ગ્રંથ સાથે જોડીને આમ કરવું એ લેખન શિષ્ટાચારની વિરુદ્ધ છે.
બરાબર. નવલરામ પોતે પેલા ધીરે ધીરે સુધારાનો સારવાળા વિચાર સાથે સહમત નહોતા. એમણે સ્પષ્ટ લખ્યું કે સત્યન જયતિ, સત્યનો જ અંતે વિજય થાય છે, એ જ સાચી નીતિ છે, ભલે એ તાત્કાલિક વ્યવહારુ ન લાગે. અને એમણે આશા રાખી કે કોષની બીજી આવૃત્તિમાં કરતા આ અપ્રસ્તુત અને વિવાદાસ્પદ લખાણ કાઢી નાખશે.
તો આખા વિવેચનનો સાર શું કહી શકાય?
સારાંશમાં એમ કહી શકાય કે નવલરામ પંડ્યાનું આ વિવેચન એક ઉત્તમ નમૂનો છે. એ શીખવે છે કે કોઈ કૃતિ પાછળ રહેલી મહેનત અને સારા હેતુની કદર કેવી રીતે કરવી, અને સાથે સાથે એની પદ્ધતિની ખામીઓ, તથ્યોની ભૂલો અને અપ્રાસંગિક ઉમેરાઓ પર સખત પણ સપ્રમાણ ટીકા કેવી રીતે કરવી. આ લેખ ખાલી એક કોશની સમીક્ષા નથી, એનાથી ઘણું વધારે છે. એ 19મી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના બૌદ્ધિક જગતનું, ભાષા વિશેના એ સમયના ચિંતનનું અને સમાજમાં જે રૂઢિચુસ્તતા અને સુધારાવાદ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો એનું પણ એક મૂલ્યવાન પ્રતિબિંબ છે.
ખરેખર આ વિવેચન આજે પણ કેટલું પ્રસ્તુત લાગે છે. એમાંથી શીખવા જેવું શું? મને લાગે છે કે પહેલો બોધપાઠ તો એ જ કે કોઈપણ શૈક્ષણિક કામમાં ખાલી મહેનત પૂરતી નથી. શાસ્ત્રીય પદ્ધતિ, ચોકસાઈ, પ્રમાણભૂતતા આ બધું અનિવાર્ય છે. તારણો પર પહોંચવા માટે ખાલી ઉપરછલ્લી સમાનતા કે કલ્પના નહીં, પણ નિયમો, પુરાવા અને તર્કનો આધાર જોઈએ.
મેશા સંતુલિત હોવું જોઈએ. ગુણ પણ જોવા, દોષ પણ જોવા, રચનાત્મક રીતે ટીકા કરવી, અને સૌથી અગત્યનું, એ કૃતિ કયા સમયમાં, કયા સંજોગોમાં બની એ સંદર્ભને સમજવો. નવલરામે કરતાની મર્યાદાઓ અને એ સમયની મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી એ એમની વિવેચન દૃષ્ટિની વિશાળતા બતાવે છે.
અને ત્રીજું,
આવા શરૂઆતના તબક્કાના પ્રયાસો, ભલે એમાં ખામીઓ હોય, એનું ઐતિહાસિક મહત્વ ઓછું ન આખવું જોઈએ. છોટાલાલનો કોષ કદાચ સંપૂર્ણ નહોતો, પણ એણે ગુજરાતી વ્યુત્પત્તિ શાસ્ત્રના અભ્યાસ માટે એક પાયો તો નાખ્યો જ. આવા પ્રયાસો જ ભવિષ્યના સારા સંશોધન માટે રસ્તો બનાવે છે, અને નવલરામ જેવા જાગૃત અને અભ્યાસુ વિવેચકોનું કામ એ ખાતરી આપે છે કે શૈક્ષણિક ક્ષેત્રમાં ધોરણો જળવાઈ રહે અને સુધારાની પ્રક્રિયા ચાલતી રહે.
સાચી વાત. આ આખી ચર્ચા મને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જ્ઞાન નિર્માણની આ પ્રક્રિયામાં ત્રાજવાના બે પલ્લા છે. એક તરફ છે અથાગ પરિશ્રમ અને માહિતીનો ભંડાર, બીજી તરફ છે કડક પદ્ધતિ, ચોકસાઈ, નિયમોનું પાલન અને ઊંડું વિશ્લેષણ. આ બેમાંથી વધુ વજનદાર શું?
આ એક શાશ્વત પ્રશ્ન છે નહીં. છોટાલાલ સેવકરામનો કોષ અને એના પર નવલરામ પંડ્યાનું વિવેચન, આ બંને જાણે આ પ્રશ્નની જટિલતાને જ ઉજાગર કરે છે. શું પદ્ધતિની શુદ્ધતા વગરનો ખૂબ પ્રયત્ન લાંબા ગાળે ખરેખર ઉપયોગી નીવડે, કે પછી પદ્ધતિ પરનો વધુ પડતો ભાર ક્યારેક નવા મૌલિક પ્રયાસોને રૂંધી નાખે છે? આ બંને વચ્ચેનું સંતુલન એ જાળવવું, એ જ કદાચ સાચા જ્ઞાનમાર્ગની નિશાની છે. આ સવાલ પર ખરેખર વિચાર કરવા જેવો છે.
ખૂબ સરસ. આ ઊંડાણપૂર્વક અને રસપ્રદ ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.